દેશ દેશના રાજાઓ હસ્તિનાપુર પધારી રહ્યા હતા. વાત એમ હતી કે દુર્યોધને પુત્રી લક્ષ્મણાનો સ્વયંવર રચ્યો હતો. એમ કહેવાતું કે ચંદ્રની રજમાંથી વિધાતાએ લક્ષ્મણાનો દેહ કંડારેલો એટલે બધા જ રાજાઓ એને વરવા ઉત્સુક હતા. લક્ષ્મણાના આ સ્વયંવરની વાત દ્વારિકાપુરીમાં પણ ચર્ચાઈ રહી હતી. આ વાત સાંભળતા જ જાંબવતીના મોટા દીકરા સાંબનું મન ચંચર બન્યું. એ તો એ સુંદર હતો અને બીજું કે એ યુવાનીને ઉંમરે આવીને ઊભો હતો. એણે મનમાં વિચાર કર્યો, જો અત્યારે હું સ્વયંવરમાં જવાની વાત છેડીશ તો મારી સાથે મારા અનેક ભાઈઓ આવવા તૈયાર થઈ જશે. અમે એક બે થોડા છીએ, અમે તો 1,00,000 ભાઈ રૂપ અને ગુણમાં એક એકથી ચડિયાતા છીએ. કોણ જાણે એ લક્ષ્મણા અમારામાંથી કોને વરે, માટે લાવો ને કોઈને કયા કરાવ્યા વિના એકલો જ ઉપાડી જાઉં. આગે આગે ગોરખ જાગે. આમ વિચાર કરીને કોઈને કયા કરાવ્યા વિના પોતાના સારથી પાસે રથ તૈયાર કરાવી સામ તો હસ્તિનાપુર ભેગો થઈ ગયો. આવડા મોટા કુટુંબમાં કોઈને ખબર પણ ન પડી ક્યાંથી પડે. 1,00,000-1,25,000 માણસના કુટુંબમાં એકાદો આગો પાછો થાય તો કોને ખબર પડે. સ્વયંવરનો સમય થયો. વિશાળ સામિયાણામાં હજારો સુવર્ણ જડિત સિંહાસનો પર દેશ દેશના રાજાઓ બેઠા હતા. સ્વર્ગની સભાને પણ ભૂલાવે એવી ત્યાંની શોભા હતી. લક્ષ્મણાને વરવાની હોંશમાં અનેક રાજાઓ ખોંખારા ખાતા મૂછો મળી રહ્યા હતા. સમય થતાં સોરે શણગાર સજીને લક્ષ્મણા વરમારા લઈને નીકળી. લક્ષ્મણાનું અનુપમ સૌંદર્ય જોતા બધા જ રાજાઓની આંખો આશ્ચર્યથી પરી થઈ ગઈ. કોઈ હીરાનો હાર સરખા કરવા માંડ્યા અને કોઈ સાફો સરખો કરવા માંડ્યા. શ્રીકૃષ્ણચંદ્રના પુત્ર સાંબે લક્ષ્મણાને જોઈ એને એનું મન ડોલી ઉઠ્યું. નહીં નહીં, જેવું સાંભળ્યું છે એવું જ એનું રૂપ છે. રૂપ ગુણ અને શૌર્યમાં એક એકથી ચઢિયાતા રાજપુરુષો આ સભામાં બેઠા છે. લક્ષ્મણા કોણ જાણે કોને વરે, કોઈ બીજાને વરે તો મારે હાથ ઘસતા ઘેર જવું પડે. આ તો ઠીક નહીં. લક્ષ્મણાને વરવા આવ્યો છું તો તેને લઈને જ જવું, અને મારે વાત જોઈને અહીં બેસી પણ શા માટે રહેવું જોઈએ. બરિયાના બે ભાગ. એ ન્યાયે લક્ષ્મણા કોઈના ગરામાં જઈ મારા આરોપે એ પહેલાં જ એને ઉપાડું અને ભાગું. કન્યાને ઉઠાવીને ભાગવું એ તો અમારા કુળનો રિવાજ છે. મારા પિતાએ ક્યાં આવું નથી કર્યું. આમ વિચારીને સાંબ ઉઠ્યો. કબૂતરીને ઉઠાવીને બાજ ભાગે એમ સર્વ રાજાઓની આંખમાં ધૂળ નાખીને સાંબે લક્ષ્મણાને સભામાંથી ઉપાડી અને રથમાં બેસાડીને ભાગ્યો. રાજાઓની સભાઓમાં હાહાકાર મચી ગયો. અરે અરે, આ કોણ છે, કયા દેશનો રાજકુમાર છે, કેમ ન ઓળખ્યો, આ શ્રીકૃષ્ણચંદ્રનો પેલો સમ્યંતક મણી લેવા ગયો હતો ત્યારે જાંબવતીને નહોતી પરણી લાવ્યો, આ એનો દીકરો સાંભ એમ, ત્યારે આ તો રીંછણનો દીકરો, જેવા બાપ એવા બેટા, આણે તો દૃષ્ટાની હદ મૂકી દીધી. આવો અવિનયી તો કોઈ ન જોયો. સભામાં અતિશય ઘોંઘાટ થતો જોઈ દુર્યોધન, કર્ણ, શલ, ભૂરિશ્રવા, યજ્ઞકેતુ દોડી આવ્યા. પૂછ્યું, કેમ શું થયું, અરે શું શું થયું, શું પૂછો છો. પેલો કૃષ્ણ પુત્ર સાંબ તમામ કૌરવોના નાક કાપી ગયો. હજારો રાજાઓની માંથી એ લક્ષ્મણાને ઉપાડી ભાગ્યો. આ વાત સાંભળતા જ દુર્યોધનની આંખ રાતી થઈ ગઈ. બોલ્યો, એ કૃષ્ણનો દીકરો આટલો બધો અવિનયી, આટલી હદ સુધી એ નીચતા આદર્શે, એની તો અમે કલ્પના પણ નહીં કરેલી. મારી કન્યા એને ચાહતી હોય અને ઉપાડીને ભાગ્યો હોય તો એ જુદી વાત છે, પણ એવું તો છે નહીં. એનો બાપ મદ્રદેશમાંથી બૃહત્સેન સ્ત્રી લક્ષ્મણાને લઈને ભાગ્યો હતો, એમ આ સાંભ મારી પુત્રીને લઈને ભાગ્યો. આ યાદવો હવે બહુ છક્યા છે, કોઈને કોઈને ગણકારતા જ નથી. ભલે બીજા શાંત રહેતા, હું શાંત રહેવાનો નથી. એ દુષ્ટ છોકરાને પકડીને બંદીગૃહમાં ન નાખું તો મારું નામ દુર્યોધન નહીં. એક શાણા રાજાએ કહ્યું, રાજન, એમ આકરા થવાની જરૂર નથી, જે કરો તે સમજીને કરો. સામને પકડીને બંદીગૃહમાં નાખવો એટલે યાદવો સાથે વેર બાંધવું, એમ થશે. અત્યારે યાદવોની ચડતી કરા છે, એ જાણશે કે તમે સામને કેદમાં રાખ્યો છે એટલે તરત દ્વારિકામાંથી સૈન્ય છૂટશે અને અહીં હસ્તિનાપુરમાં લોહીની નદીઓ વહેશે. કૌરવો અને યાદવો વચ્ચે સલાહસમ છે, એમાં કલહના બીજ વવાશે. માટે જે પગલું ભરો તે સમજીને વિચારીને ભરો. આ સાણી શિખામણથી દુર્યોધનનો પિત્તો અર ગયો અને ક્રોધના આવેશમાં બોલ્યો, અરે તમે આ કેવી વાત કરો છો? વાત વાતમાં તમે યાદવોની બીક બતાવો છો? યાદવો ભલે સૈન્ય લઈને આવે, અમે અહીં બંગડીઓ પહેરીને નથી બેઠા, સમજ્યા? આ બે એ બે મારશે તો અમે એક તો મારીશું ને. આ યાદવો તો સૌને માથે ચડી વાગ્યા છે. યાદવો કંઈ રાજા નથી કે એમની બાબતમાં આપણે કંઈ વિચારવાનું હોય. એમને નથી રાજસિંહાસન પર બેસવાનું અધિકાર નથી, છત્ર ચમર ઢોરવાનો અધિકાર. આ દ્વારિકામાં બેસી ગયા અને પોતાની જાતને જાણે રાજા માનવા લાગ્યા. તો અમે આ ખાડા કાન કરીએ છીએ ત્યારે નહીં તો એને આટલું ભોગવવા કોણ દે? હવે તો એમણે હદ લેવા માંડી છે, હવે હું આ સહન નહીં કરું. ભલે યાદવોને સૈન્ય લઈને આવવું હોય તો આવે, અશિષ્ટતાનું ફળ તો એને ચખાડવું જ જોઈએ. રાજન, તમારી બધી વાત સાચી છે. ઉતાવળિયું પગલું ભરતા પહેલાં બે ચાર અનુભવીઓની સલાહ લો, બીજા કોઈની નહીં તો ભીષ્મ પિતામહ બેઠા છે, એમની સલાહ તો લઈ જુઓ. ભલે, ભીષ્મ પિતામહની સલાહ લઈ લઈએ, એમ કહી ક્રોધે ભરાયેલો દુર્યોધન ભીષ્મ પિતામહની પાસે આવ્યો અને ક્રોધ ભરે સ્વરે કહેવા લાગ્યો, ભીષ્મ દાદા, પેલી રીંછડીને શ્રીકૃષ્ણ પરણી લાવ્યા હતા ને, એનો છોકરો સાંભ લક્ષ્મણાનું હરણ કરીને નાથો છે. કોઈએ ન કર્યું હોય એવું કૌરવોનું અપમાન આ સાંભે કર્યું છે. અમે એને પકડીને કેદખાનામાં નાખવા માગીએ છીએ, કહો આપનો શો મત છે? દુર્યોધનની આ વાત સાંભળીને ભીષ્મ પિતામાં મનોમન વિચારી રહ્યા, આ દુર્યોધન સામને પકડીને જેલ ભેગો કરવા માગે છે, એ કેવી રીતે થશે? જેના સંરક્ષક શ્યામ સુંદર હોય એને કોણ બાંધી શકે? અત્યારે હું ના કહીશ તોય આ અભિમાની દુર્યોધન માનવાનો નથી, ભલે ને એનાથી થાય એટલું કરે, આ વાર્યો નહીં રહે, હાર્યો રહેશે. સિંહે હરણીને ઉપાડી છે, એની પાસેથી હવે કોણ છોડાવી શકે? આમ વિચારી ભીષ્મ પિતામહે કહ્યું, સાંભે છોકરમત તો કરી જ છે, બની શકે તો એને પકડો, પછી વાગતું ગાજતું માંડવે બધું આવશે. ભીષ્મ પિતામહની સંમતિ મળતા જ સૌના લોહી ઉકરી ઉઠ્યા. કર્ણ, શલ, ભૂરિશવા, યજ્ઞકેતુ, દુર્યોધન તથા તેનો ભાઈ શસ્ત્ર સજીને સામને પકડવા પાછળ દોડ્યા. થોડે દૂર જતા સૌએ સામને જોયો અને એને ઘેરી લીધો. સામ નામનો નાનો નાનો પણ રાયનો દાણો હતો, વરી એ કોઈથી ગાંજો જાય એમ ન હતો. કૌરવોથી જરાય ગભરાયા વિના એ તો ધનુષ બાણથી સજ્જ થઈ કે શ્રી સિંહની જેમ ઉન્નત મસ્તકે રથમાં ઊભો રહ્યો. ત્યાં તો કૌરવમાંથી અવાજ આવ્યો, ઊભો રહે તું, આમ ક્યાં ભાગે છે? સિંહ સામી ગર્જના કરીને સાંભે એનો પ્રત્યુત્તર વાર્યો, અરે ઊભો રહે, ઊભો રહે, શું કરો છો? હું તો આ ઊભો, જેની માએ સવાસેર સૂંઠ ખાધી હોય એ આવી જાય સામે. જોતજોતામાં તો ખૂનખાર યુદ્ધ મચી ગયું. સાંભે ધનુર્ધનુર્ધનો ટંકાર કરી જુદા જુદા બાણો વડે કૌરવોના સાથીઓને હણી નાખ્યા. સાથીઓ હણાયા કે તરત જ ચાર બાણો છોડીને રથના ઘોડાઓને સુવાડી દીધા. કૌરવો તો આ યુવાન સામની વીરતા જોઈને છક થઈ ગયા. એમના મુખમાંથી પ્રશંસાના શબ્દો સરી પડ્યા, અરે આ તો નાનો નાનો પણ રાઈનો દાણો છે, જો આને વધારે વાર ટકવા દઈશું તો આપણને ભારે પડી જશે. જો આપણને ઘાયલ કરીને કે મારીને આ અહીંથી ભાગ્યો તો આપણું જીવવું પણ ભારે થઈ જશે. ધર્મ યુદ્ધમાં તો આપણે નહીં ફાવીએ, અધર્મ અધર્મ પણ આ સામને પાડો અને પકડો, એ વિના બીજો કોઈ આરો નથી. આમ વિચારીએ છીએ કૌરવ એક થઈ ગયા અને એકલા સામ પર તૂટી પડ્યા. ચારેય ભેગા થઈને સામના ચાર ઘોડા હણી નાખ્યા. એકે ક્રૂરતાથી એના સાથીને હણી નાખ્યો અને છઠ્ઠાએ અર્ધચંદ્રાકાર બાણ છોડીને સામનું ધનુષ પણ કાપી નાખ્યું. હવે સામ રથવિહીન બન્યો, એના હાથમાં ધનુષ પણ ન રહ્યું. શું કરવું એમ એ વિચારે ત્યાં તો પાછળથી એક જણાએ આવીને એને દોરડાથી બાંધી વિજયના ડંકા વગાડતા હસ્તિનાપુરમાં લઈ આવ્યા. સામને બંદીવાનમાં નાખ્યો અને લક્ષ્મણાને અંતઃપુરમાં મોકલી દીધી. સ્વયંવરને ઠેકાણે રહી ગયો. એક બે દિવસ તો હસ્તિનાપુરમાં આની જ વાતો ચર્ચાતી રહી.